તુલસીજી અત્યંત અનુભવી છે, જેની પાસે અધ્યાત્મની અનુભૂતિ છે અને વ્યવહારની પણ અનુભૂતિ છે, અને એ બંને અનુભૂતિનું દર્શન એટલું બધું સરસ કરાવ્યું છે, પણ બંને તરફથી નિષ્પક્ષ રહીને જે કઈ સજ્જન દુર્જનની વચ્ચે કોઈનો પક્ષ લીધા વગર પક્ષપાતી નથી થયા, એટલે બધાની સાથેનો વ્યવહાર એવો રાખ્યો. જો કેવા વ્યવહાર કુશળ સાધુ છે, છતાં વ્યવહાર કુશળતા છે. સૌની સાથે વ્યવહાર એવો રાખવો કે કોઈ નડે નહીં. પેલા ને કે ભાઈ તું બહુ સારો છે, પેલી વાત છે ને પનોતી અને લક્ષ્મીની જેમ, જો પેલા ખોટા કે ખોટો કે તો આવી આ ચડી દે છે, અને પેલાને સારું કહેવાય છે તો પેલાને ખોટું લાગે. એટલે ઉભય પક્ષે પોતે તટસ્થ રહીને આ બધાને પોતાના કાર્યના આરંભમાં સંભાળી લીધા, અને સ્વાભાવિક છે કે ભાઈ બધાને સંભાળી લો, નહીતર કોકને કંઈક વાંકવું પડશે તો આવીને કંઈક વિઘ્ન ઉભું કરશે. એટલે બધાને સરખા રાખીને ખલ અવગુણ અગ ઉભય અપાર, બંનેમાં જરાય કમી નથી, અપાર. આગળ કહે છે ને, જળ ચેતન ગુણદોષમય, આખું જગત ગુણ અને દોષથી જ ભરેલું છે. એટલે ગુણનો પણ અગાધ દરિયો છે અને દોષોનો પણ. એટલે કહ્યું કે ઉભય અગાધ ઉદધી, આ બંને ઊંડામાં ઊંડા દરિયા છે, તરવા ડૂબે ડૂબતા વાર ન લાગે, ભલભલા ડૂબે. એટલે અસહ્ય છે બંને, અને એટલા બધા ઘેરા અને અગાધ છે કે વાત ના. ગુણ અને દોષ બંને, હા ગુણસાગર પણ છે અને દુર્ગુણનો પણ દરિયો છે, અને એ બધાને અવગાહન કરવાનું, પાર ઉતરવાનું, એમાંથી બચીને બહાર નીકળવાનું. કોક સ્તુતિ કરે, કોઈ નિંદાય કરે, કોઈ ગાળો ભાણે અને કોઈ પ્રશંસાય કરે, તો આ બંનેની વચ્ચેથી પાર નીકળવું. એમાં એક જ બાબત સમજવાની આપણા મનથી, કે જ્યારે પણ આપણે આપણા માર્ગે ચાલવું હોય ને, તો રસ્તામાં દેખાતા કાંટા કાંકરાને એક બાજુ કરીને ચાલવું પડે, એક બાજુ કરી દે. એમ આપણે કોઈ પણ આપણા સાધન ભજન તરફ આગળ વધવું હોય, તો આ નાની નાની બાબતોના કચરાને એક બાજુથી હટાવી માર્ગમાંથી એક બાજુ કરીને આગળ નીકળવું પડે. પણ જો કચરો ત્યાંનો ત્યાં જ, અને એમાં તો કાંટા આપણને જ વાગવાના છે, કાંકરા આપણને જ વાગવાના છે. એટલે આપણા વિચારોના કાંકરાને ગઈકાલથી આ મગજમાં આવી ગયું છે. જ્યાં સુધી આપણા મનમાં રાગ દ્વેષ પડેલા હશે, ત્યાં સુધી ક્યારેય પણ સાચું ભજન કોઈનાથી નહીં થાય. લખી રાખજો આ વાત. રાગ દ્વેષ તમને ભજનની અંદર સ્થિર થવા જ નહીં દે. અને મનમાંથી જ્યાં સુધી આ બધો કચરો ન કાઢીએ ને, ત્યાં સુધી સાચું ભજન ક્યારે કોઈનાથી નથી થઈ શકવાનું. બધું તુલસીજી આ માનસની અંદર, ઉત્તરકાંડની અંદર બધું જ બતાવી દીધું છે. આ બધી જે વાતો કરી છે બધી કશી માનસની બહાર નથી. માનસને પાંચમો વેદ કહીએ ને, કે જીવનમાં કેટલા બધા મંત્રો આપે છે, કેટલી બધી શક્તિ આપે છે, કેટલી બધી સમજણ આપે છે માનસ. એટલે રામાયણ ભગવાનનું ચરિત્ર એ તો પાંચમો વેદ છે, જ્ઞાન છે. એમાં વેદાંતે એટલું છે. પણ માણસ પોતાના જીવનની અંદર સાધન ભજન કરતી વખતે રાગ દ્વેષ છોડીને બેસશે, ઈર્ષા છોડીને બેસશે ને ક્લેશ કાળ, તો જ એ સાચી પૂજા સાચું ભજન કરી શકશે, ને તો નહીં થાય. તમે આ આંગળીઓથી શરીરથી પૂજા કરતા છો, મન ક્યાં કોઈને ગાળો ભણતું હશે, શું કરવાનું એને ગમે એટલા વહેલા ઉઠીને ભજન શાંતિથી થશે. ભજન કોઈ પણ વિક્ષેપ વગર કરીશું ને તો જે સાચું ભજન તમે એનું અનુસંધાન કરી શકશો, તમારા અધિષ્ઠાતા ભગવાનનું કે તમારા આત્માનું અનુસંધાન કરવાનું. એટલે જે કઈ ઉભય અગાધ ઉદધી અવગાહા, ઉદધી એટલે તરીયો અને અગાધ તરીયો છે ગુણ દોષનો, જ્યાં જોશો ત્યાં દરેકના જીવનમાં પડ્યો છે, અને એને એનાથી પાર, એમાંથી પાર ઉતરવાનું છે બહુ કઠણ છે. સહેજ કહો કે આપણાથી વિરુદ્ધ આડું બોલ્યો તો તરત મનને ખૂંચશે, મન સહન કરી લેવા તૈયાર નહીં થાય. હે મને આને આમ કહ્યું, આમ બોલી ગયો, આ કહી ગયો, બસ એ એટલી નાની ખૂંચ. જેમ આંખની અંદર એક રજોટી પડે, બહુ મોટી વસ્તુ નહીં, એક નાની સરખી રજોટી, તો એ આંખ એને સહન કરતી નથી, એમ મન પણ કોઈ પણ બાબત એવી ખટકતી સહન કરવા તૈયાર નથી. પણ એમાંથી પાર ઉતરવા માટે તુલસીદાસજી રસ્તો બતાવી દીધો. બંદવ સંત અસજ્જન ચરણા, બંનેને વંદન કરી લઉં છું કે મારા માર્ગમાં આપ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું હિત અનહિત જાણઈ સબ કોઈ, જો જે ભાવ નીકતે હિ સોઈ. હિત ક્યાં છે અહિત ક્યાં છે બધા જાણે છે, દરેકને ખબર, પણ જે જેને જે ભાવતું હોય એ એમાંથી ઉઠાવે. કાગડો ને પોપટ બે હોય તો કાગડો વિષ્ટા જ ઉઠાવશે, અને પોપટ હશે તો મરચું કે ફળ ઉઠાવશે. જેને જેમાં રસ હશે, જેને ક્લેશમાં રસ હશે ને એ ક્લેશ જ બહાર કાઢ્યા કરશે, પણ જેની પાસે હોય એ જ બહાર કાઢે ને. જેના હૈયામાં પ્રેમ ભાવ હોય સદભાવ હોય તે ભગવાનનું નામ બહાર કાઢે, અને જેના મનમાં ક્લેશ ને કુમતી પડેલી હોય તે એ કંધવાળો જ બહાર પાડે, ગાળો અને અપશબ્દ અપમાન. તો આ બધામાંથી પાર ઉતરવાનું બહુ કઠણ છે, બહુ કઠણ છે. માણસનું મન એને જીરવવા તૈયાર નથી. ઈશ્વરે આટલો સરસ ભેક આપ્યો હોય માણસનો, અને એનો સારી રીતે ઉપયોગ કરતા ના આવડે, મહારાજની કૃપા હોય અને આ બધી સેવા મળતી હોય, પાત્રતા કેળવવી પડે, થોડી સમજણ કેળવવી પડે કે જે મહારાજે આપણને આટલી મોટાઈ આપી છે, જે મહારાજે આપણને સાથે રાખીને બધા મોટા બનાવ્યા છે, સાધુતા આપી છે, એને કેમ નિભાવાય, એને કેમ શોભાવાય, અને એમાંથી કેમ સરસ રીતે પાર ઉતરાય એ વિચારાય. તો એ સદગુણ એનો દરિયો પાર ઉતરવો વાંધો ના આવે, સદગુણના સાગરને પાર ઉતરી શકાય, પણ દુર્ગુણના દરિયામાં તો ક્યારેક અધવચ્ચે ડૂબાડે, ક્યાંક અકસ્માત આવી. પણ આ બધાને તરવા માટે અહીંયા ગાડી આટલી જ વાત કરી, તેથી તે આ બધાના જે કઈ ગુણદોષ છે એ બતાવી દીધા. આખો દરિયો તો ક્યાં ઉલેચવા જાય, પણ એમાંથી એક લોટી ભરી લીધી, જોઈ લીધો, તેથી તે કછુ ગુણ દોષ આજવો. આને ગુણ કહેવાય, આને દોષ કહેવાય, આ પાત્રતા કહેવાય, આ અપાત્રતા કહેવાય. આ વ્યક્તિએ દરેકે પોતાની જાતે સમજી લેવાનું હોય છે, સંગ્રહ ત્યાગ. પણ એનો સંગ્રહ કર્યા કરીએ, દોષોનો સંગ્રહ કર્યા કરીએ, અને સદગુણનો ત્યાગ કર્યા કરીએ, વગર વિચારે, વિનુ પહેચાને, માણસ જે તરફ જવાનું છે જે આપણું લક્ષ્ય છે, માનવ જીવનના જન્મનું લક્ષ્ય છે કે ભગવાન સુધી, આત્મા સુધી, પણ એ તરફ દ્રષ્ટિ જ નથી કરતો. અને એને બદલે વિરુદ્ધ દિશાની અંદર એની દ્રષ્ટિ, એની ચાલ હોય છે વૃત્તિઓની, કે ત્યાં એમાં ભટક્યા જ કરે, રખડ્યા જ કરે, દુઃખી થયા કરે. પણ અલ્યા ભાઈ, તારા ઘરમાં ભગવાન પાસે, તારા પોતાના આત્મા સ્વરૂપ પાસે પાછો આવને, એ રસ્તો જ જાણે ભૂલી ગયો હોય, ખબર જ નથી, છે જ નહીં એમ લાગે, અને ભટક્યા જ કરે જીવનભર દુરાચાર ને દુર્વૃત્તિઓ તરફ. સંગ્રહ ત્યાગ ને બીનું પહીજા, આત્માને ઓળખ્યો નહીં કે મને સુખ આપનાર છે, શાંતિ આપનાર છે. લાવ આત્માનું સંધાન કરું કે ધ્યાન ભજન કરું. એને બદલે અવળી દિશા પકડી, જ્યાં ગાડી માત્ર અશાંતિ, માત્ર ક્લેશ, માત્ર ઈર્ષા. સંગ્રહ ત્યાગ ને બીનું પહીજાને, આ બધો ત્યાગ ને સંગ્રહ માણસ સમજ્યા વગરનો જીવનભર કર્યા જ કરતો હોય છે. હવે એને માટે તુલસીજી, તો આ બધી આપણે તો જવું છે રામકથા તરફ, પણ તે પહેલા આ બધાથી સાવધ કરી દે છે કે આ બધાથી જાગ્રત રહેજો, કંઈક એ અડચણરૂપ બની અને રામકથાની અંદર આ સત્સંગમાં તમને વિઘ્ન ના નાખે.